महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचननायकं प्रभुतत्त्वलोचननायकं
श्रीमद् राजचंद्र वचनामृत आंक 230 मुंबई चैत्र सुचौथ रविवार 1947। एक पत्र मळ्यो के जे पत्र मां केटलाक जीवने योग्यता छे पण मार्ग बतावनार नथी वगैरे विगत आपी छे। ए विषय आगळ आपने घणुं करीने गुड गुड पण खुलासो करेलो छे, तथापि आप विशेष विशेष परमार्थनी उत्सुकतामय छो जेथी ते खुलासो विस्मरण थई जाय एमां आश्चर्य नथी। वड़ी आपने स्मरणमां रहेवा लखूं छूं के ज्यां सुधी ईश्वर इच्छा नथी त्यां सुधी अमाराथी कंई पण थई शकनार नथी। तणखलाना बे कटका करवानी सत्ता पण અમે ધરાવતા નથી, અધિક શું કહેવું। આપ તો કરુણામય છો, તથાપી અમારી કરુણા વિશે કેમ લક્ષ આપતા નથી અને ઈશ્વરને સમજાવતા નથી। પૂજ્ય સૌભાગભાઈએ કૃપાળુદેવને એક પત્ર લખ્યો હશે, એના પ્રત્યુત્તરની અંદર ભગવાનનો આ પત્ર છે। જ્ઞાની પુરુષના પરમાર્થની પત્રમાં કેવા કેવા રહસ્યો નીકળતા હોય છે, કેવા કેવા ભાવ હોય છે, જિજ્ઞાસાનું સ્વરૂપ કેવું હોય છે, તત્વ પામવાની ઉત્સુકતા કેવી હોય છે। આવા પત્રોનું જ્યારે ખૂબ ધ્યાનપૂર્વક વાંચન થાય, શ્રવણ થાય, ત્યારે આપણને આપણી પોતાની જે કંઈ જિજ્ઞાસા છે એના ઉપર ખ્યાલ આવે। સૌભાગભાઈ જેવો સમર્થ પુરુષ કૃપાળુ દેવને લખે કે કેટલાક જીવને યોગ્યતા છે પણ માર્ગ બતાવના નથી। એ લખ્યા કરે વારંવાર, એટલા માટે કે પ્રભુ સૌભાગભાઈની તો ઈચ્છા થઈ ગઈ કે બસ હવે તમે બહાર આવો, માર્ગ બતાવો, જીવો તો બસ રાહ જુએ છે, મુમુક્ષુ જગત રાહ જોતું હોય છે। સતત જેમ આનંદગંજીએ કહ્યું, નિષદીને જોવું તારી વાટ, સંતોની રાહ જોવાતી હોય છે, સત્પુરુષોની રાહ જુએ છે। કયું જગત? મુમુક્ષુ જગત, જિજ્ઞાસુ જગત, એને તો સતત એ રાહ જોતા હોય કે ક્યારે કોઈ સત્પુરુષનો યોગ આ જન્મારામાં થઈ જાય। દિવસના દિવસ વીતે અને રોજ સાંજે આંખ ઢળે અને જો કોઈ સત્પુરુષનો યોગ ન થાય તો લાગે કે આજનો દિવસ તો વીતી ગયો, દિવસ તો વીતી ગયો, સતનો યોગ ન થયો। આવી મુમુક્ષુ જીવનની ઝૂરણા જે છે, સતત ઝૂરણા, સતત ખેવના, પ્રભુની રાહ જોતો હોય તે ભગવાનનો ભક્ત છે। આપણે ક્યારેય આવી રાહ જોવાની આવી મનોદશા છે, ઇટ ઇઝ એ ઇન્ટરનલ સ્ટેટ ઓફ માઇન્ડ। અને સૌભાગભાઈ વારંવાર આ વાત કૃપાળુદેવને પત્રમાં લખે કે કેટલાક જીવને યોગ્યતા છે પણ માર્ગ બતાવનાર નથી। યોગ્યતાવાળા જીવો માર્ગદર્શન માટે ઝંખના કરતા હોય, ઝૂરણા કરતા હોય, ક્યાંથી માર્ગ મળ્યો મને? અરે આ ભૂલ ભૂલાવણી ભરેલા સંસારની અંદર, અનાદિના પરિભ્રમણની અંદર આ જીવને માર્ગ મળ્યો નથી, એનું કારણ શું? આવી જ્યારે અંદર ઝૂરણા થાય, અંતર ઝૂરણા થાય, જીવ બેચેન બને અને પછી એની આંખો આવા કોઈ રાહબરને શોધતી હોય કે જે એને સત્યનો પ્રકાશ પાથરે, જે અજ્ઞાનના અંધકારને દૂર કરે, જે સતની સાથે અનુસંધાન કરાવે. આ મુમુક્ષુ જીવની મનોદશા છે, એ રાહ જુએ છે. આ રાહ જોવા માટે પ્રભુએ 20 દોરામાં લખ્યું, પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદ ગુરુ પાય, દેખા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. પણ જીવને હજુ એને સંસારીઓની કેટલાય સંગ પ્રસંગની રાહ જુએ છે, એમાંથી નવરો પડે તો સતની રાહ જુએ ને. માર્ગ બતાવનાર નથી, આવું સતત એને મનની અંદર રહ્યા જ કરે. કૃપાળુદેવ લખે છે કે એ વિશે આગળ આપને ઘણું કરીને ગુડ ગુડ પણ ખુલાસો કરેલો છે, તમને તો મેં જણાવ્યું છે કે ભાઈ અમારી કોઈ અત્યારે એવી અવસ્થા નથી, અમે તમને માર્ગ બતાવી શકીએ એમ નથી. ગુડ ગુડ, જેને કહીએ પત્રની અંદર એક રહસ્ય રૂપે અમારી મારી વાત જણાવેલી છે કે ઉદય કારમો છે, અમે પણ સત્સંગને ઝંખીએ છીએ, તમારા સંગમાં અસંગતા થાય એમ છે, જ્ઞાનનો પ્રકાશ થઈ ચૂક્યો છે પણ ઉદય વ્યવહારનો પ્રપંચ ઘણો આકરો છે, એટલે આ બની શકતું નથી, સત્સમાગમ એ બની શકતો નથી. આવું તમને લખાયું છે, અમે લખ્યું છે, જણાવ્યું છે, પણ છતાંય તમે તો વારંવાર લખ્યા કરો છો. કારણ, કૃપાળુદેવ એ સૌભાગભાઈની દશા આપણને સમજાવે છે. કારણ, તથાપી તમને અમે સ્પષ્ટ લખ્યું છે છતાં અમે ગૂટ ગૂટ રહસ્ય કરીને એનો ખુલાસો કરેલો છે, એ વિશે જીવને માર્ગ બતાવનાર કોઈ નથી, યોગ્યતા છે એવું લખ્યું છે. એમાં એમ પણ લખ્યું છે કે જો યોગ્યતા હશે તો તમારે બીજો શોધવા જવો પડશે, પરંતુ અત્યારે હાલ કોઈ એવો જોગ બની શકે એમ નથી. તથાપી આપ વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છો, જેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી. સૌભાગ્યની દશા કેવી છે કે પરમ કૃપાળુ દેવ વારંવાર પત્રમાં જણાવે કે અમારાથી તમને સત્સમાગમ આપી શકાય એમ નથી, છતાં તમે એ ભૂલી જાઓ છો. એનું કારણ એ છે કે તમે વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છો. તમને એટલી બધી પરમાર્થની ઉત્સુકતા છે, વિશેષ વિશેષ એટલી બધી ઉત્સુકતામય તમે બની ગયા છો કે અમે આગળના પત્રમાં કંઈ લખ્યું હોય ને કે અમારો સમાગમ નહીં મળે તોય તમે ફૂલી જાઓ, વારંવાર મળે કે ન મળે પ્રભુ સમાગમ જોઈએ જોઈએ ને જોઈએ, આપો આપો ને આપો. આ ભક્તની તીવ્રતા છે, આ ભક્તિની ઉત્કટતા છે. જ્ઞાની પુરુષની પાસે અનુકૂળતા હોય કે ન હોય, પણ મુમુક્ષુ તો એની પાછળ ગમે તેમ કરીને મારે તમારી પાસેથી આ યોગ હવે જતો કરવો મને પાલવે તેમ નથી. માટે આ ઉત્સુકતાની જે તીવ્રતા છે એ તીવ્રતા એવા પ્રકારની છે કે પ્રભુ ગમે તેટલા તમે ખુલાસા લખો તો પણ કારણ શું? સ્વભાગના મનની અંદર અંતઃકરણમાં એવી એક શ્રદ્ધા બેસી ગઈ છે, એક એવો ભાવ ઉઠ્યો છે કે અનંત કાળે પણ આવો જોગ બનવો કઠોળ છે. અનંત કાળ તો ગયો અને આ વખતે આ જે જોગ બન્યો છે, સાક્ષાત પરમાત્મા સ્વરૂપ દેહધારી સામે ઊભા છે. બોધની ધારા વહે અને આવો યોગ, પરમાત્મા રૂપ પુરુષનો યોગ હવે જો આ ચૂકી ગયા અને આ અવસર વીતી ગયો તો કે છે આવતા અનંત કાળ સુધી પણ પ્રભુ આવો યોગ તો વિકટ છે. જીવને આ જે દુર્લભતા છે, સત્સંગની દુર્લભતા છે, સત્સમાગમની દુર્લભતા છે, એ વાત પકડાવી જોઈએ, શ્રદ્ધામાં બેસવી જોઈએ. ચર્ચાનો વિષય નથી, આસ્થાનો વિષય છે. અને એકવાર આસ્થા દ્રઢ થઈ જાય તો મનને ચેન ન પડે, કારણ કે બીજો ક્યાં નિહાળવા જાઓ, હવે ક્યાં ગોતવા જાઓ? સામે મળેલો જો દેખાતો ન હોય તો બીજાની વાત કરવી વ્યર્થ છે. સ્વભાગભાઈના મનની અંદરની દ્રઢ ધારણા છે કે કૃપાળુ દેવથી આ જો જગતના જીવોનો આ પ્રકારનો સમાગમ થાય તો અનેક જીવનું કલ્યાણ થાય. એ તો જુદા જુદા પત્રમાં જુદા જુદા લોકો બાબત લખ્યા જ કરે, ક્યારેક મુનિશ્રી બાબત લખે, ક્યારેક દીપચંદજી બાબત લખે, મુનિ દીપચંદજી હતા એક સ્થાનકવાસીના, ક્યારેક લીમડીના ઠાકોર સાહેબ માટે લખે. સ્વભાગભાઈના પત્રો તો જુઓ, એને કેટલી કરુણાની ધારા છે કે સાહેબ હવે આને જરાક લખો ને, તમે સાહેબ આને કંઈક લખો, સાહેબ હું આને કંઈક જણાવી દઉં, આને કહું. વળી કૃપાળુ દેવ કે જોજો, અમારો પરિચય ક્યાંય આપશો નહીં, અમારું ઓળખાણ તમે આપતા નહીં, બીજા ઓળખાણ આપે એનો વાંધો નથી, કારણ કે બીજા તો ગમે તેવું ઓળખાણ આપશે. રેવાશંકર જગજીવન કૃપાળુ દેવનું ઓળખાણ ગમે અહીંયા લખે ને બાયોડેટા, એમાં કૃપાળુ દેવને વાંધો નથી. પણ સ્વભાગભાઈ જો કોઈને લખે કૃપાળુદેવનું ઓળખાણ, તો સ્વભાગભાઈ કૃપાળુદેવનું ઓળખાણ શું લખે? કે પરમાત્મા રૂપ પુરુષ છે. અને જગજીવનરામ શું લખે, રેવાશંકરભાઈ શું લખે? કે અમારા ભત્રીજા જમાઈ છે અને બહુ હોશિયાર છે, બહુ હોશિયાર છે. તમારે કોઈ વાર સમય હોય અને સમય પાસ ન થતો હોય તો જ્ઞાન ચર્ચા કરવી હોય તો કરજો, એની યારે ધર્મ મળશે, સમજાશે કંઈક. આ જ સ્થિતિ શરૂઆતમાં મહાત્મા ગાંધીની હતી કે મારી પાસે 5 વાગે ટાઈમ નહીં ગિરગામમાં, એકે કાંઈ બીજો કાંઈ બીજો સમય પસાર કરવાનો, એકે સાધન નહીં, અને આપણને કંઈક ધર્મ વાર્તામાં રસ એટલે આપણે ભૂલેશ્વરમાં જઈને એની પેઢીએ જઈને બેસીએ. પછી ઓળખાણ થયું કે આની જાત વેપારીની નહીં, વિતરાગીની છે. આપણે તો આનંદ ભવ કરવા પડશે, આને તો એક ભવ બસ થાય, આ તો વાયુ વેગે મોક્ષ તરફ ધસી જનારી આ છે. આ ઓળખાણ થાય જગતના જીવોની ઓળખાણ. એ તો એની વ્યવહારિક ઓળખાણ હોય છે કે અમારા ભાગીદારમાં એક બહુ ડાયો ભાગીદાર છે, વ્યવહારનો કુશળ છે. પણ સ્વભાગભાઈને લખે કે તમે અમારું ઓળખાણ કોઈને આપતા નહીં, કારણ કે સ્વભાગને આ પુરુષનું ઓળખાણ કેવું છે? એની અંતરંગની દશાનું ઓળખાણ છે. સત્પુરુષોને એના બાહ્ય રૂપમાં નથી ઓળખવાના, સત્પુરુષને ઓળખવાના છે એની અંતરંગની અવસ્થા શું છે. કર્મની ગ્રંથિઓ જેની છૂટી ગઈ છે, જગત પ્રત્યેના પદાર્થ પ્રત્યેના મોહના અંકુરો જેના નાશ પામ્યા છે, અરે ભવના બીજના અંકુરનો જેણે નાશ કરી નાખ્યો છે, એવા નિર્મળ પુરુષ આનું ઓળખાણ, એની દશાનું ઓળખાણ કરવાનું છે. એટલે કહે છે કે તમે તો વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છો. તમને ઉત્સુકતા શેની છે? પરમાર્થની, કે જગતના જીવો પરમાર્થ પામે. અને પરમાર્થ પામવા માટે આ પુરુષનો પરિચય કરવા માટે આ સિવાય બીજો કોઈ આ કાળની અંદર બીજો કોઈ એવો અસરકારક અને સચોટ માર્ગ બીજો નથી, ટૂંકો માર્ગ બીજો નથી. આ પુરુષને ઓળખીએ જગતના જીવો પરમાર્થને પામશે. જેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી. તમે ભૂલી જાઓ છો, અમે લખીએ ને તમે ભૂલી જાઓ છો. કૃપાળુ દેવ કહે છે અમને એમાં કંઈ આશ્ચર્ય થતું નથી, એમાં કંઈ તમારો ભૂલકણો સ્વભાવ છે એવું નથી માનતા અમે, પણ તમારી ઉત્સુકતા એટલી બધી છે પરમાર્થની, પરમાર્થની તમારી ઉત્સુકતામય છો. તમે તો ઉત્સુકતામય શબ્દ લખ્યો છે, તમે તો વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છો. એટલે આ ખુલાસો વિસ્મરણ થઈ જાય છે એમાં આશ્ચર્ય નથી. છતાંય તમને સ્મરણ મારીએ તમને વિસ્મરણ થઈ જાય છે, અમને આશ્ચર્ય નથી. છતાંય આપને સ્મરણ રહેવા લખું છું, છતાંય તમને સ્મરણ આપું છું. શું સ્મરણ આપે છે જેવા અદ્ભુત રહસ્ય. છતાંય આપને સ્મરણ લેવા લખું છું કે જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા નથી ત્યાં સુધી અમારાથી કંઈ પણ થઈ શકનાર નથી. જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા નથી, પ્રારબ્ધનો યોગ. જૈન દર્શનમાં ઈશ્વરને આ રીતે પ્રારબ્ધનો યોગના રૂપમાં મૂક્યો છે, ઈશ્વરનું એ સ્વરૂપ મૂક્યું છે. પારમાર્થિક ઋણાનુબંધ, એકબીજા જીવને એક પ્રકારનો એવો સંયોગની સ્થિતિ ઉત્પન્ન થવી, એમાં કોઈ ઈશ્વર નામની કોઈ વ્યક્તિ નથી, એની ઈચ્છાના આધાર ઉપરની કાંઈ વાત નથી. પરંતુ આ પોતાનો જે કાંઈ ઉદય વ્યવહાર છે, પૂર્વકર્મ જે છે, એ પૂર્વકર્મને આધીન અત્યારે અમારો ઉદય વ્યવહાર આધીન છે. એટલે અમે અત્યારે કહે છે કે જ્યાં સુધી ઈશ્વરની ઈચ્છા નથી, એટલે એવો યોગ, પ્રારબ્ધનો યોગ, કર્મ સત્તાનો યોગ એવો જ્યાં સુધી ન બને ત્યાં સુધી અમારાથી કંઈ પણ થઈ શકનાર નથી, કંઈ થઈ શકશે નહીં. જગતના જીવોને યોગ્યતા છે, માર્ગ બતાવનાર નથી, અમારાની અંદર માર્ગ બતાવવાની ક્ષમતા નથી એમ નહીં, સમર્થ છે. આવો સમર્થ પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. પરંતુ ક્યાં અવરોધ છે, અંતરાય ક્યાં છે? તો કે ઈશ્વર ઈચ્છા. ઈશ્વર ઈચ્છા એટલે આવો જગતના જીવો સાથેનો અમને આવી અત્યારે ઉદય વ્યવહારના કારણે મોકળાશ નથી. એટલે તમને જણાવીએ છીએ ફરી સ્મરણ તમને આપવા માટે, અમે સ્મરણ રહેવા માટે લખું છું કે જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા નથી ત્યાં સુધી અમારાથી કંઈ પણ થઈ શકનાર નથી. પરમાર્થ માર્ગમાં પણ કર્તા ભાવનો સદંતર અભાવ, પરમાર્થ માર્ગમાં પણ કર્તા ભાવનો સદંતર અભાવ. હું જગતનું કલ્યાણ કરી દઉં, હું લોકોને માર્ગ બતાવું. આવો, કોની કોની ઈચ્છા છે આવી જાઓ મારી પાસે, આવો તમારા જે કંઈ પ્રશ્ન હોય એનું અહીંયા સમાધાન છે. આવો 5 મિનિટમાં મોક્ષ, 2 મહિનામાં મોક્ષ, 4 મહિનામાં મોક્ષ, આવો અમારી પાસે બેહો, અમે કહીએ એમ કરો, બધું છે અમારી પાસે. આ કે છે કંઈ નથી, ઈશ્વરની ઈચ્છા નથી ત્યાં સુધી અમારાથી કંઈ પણ કંઈ પણ થઈ શકનાર નથી. કેટલું બધું પોતાનો એ ભાવ, અમારાથી કંઈ પણ થઈ શકનાર નથી. ઈશ્વરની ઈચ્છા જ્યાં સુધી નથી ત્યાં સુધી આ જ્ઞાનીમાં આ હુંપણું, આ અહંકાર કોઈ સ્વરૂપમાં ક્યાંય સૂક્ષ્મ કેટલી સમર્થ શક્તિ. 18-19 વર્ષે જેને આવા જબરજસ્ત સતાવધાનના પ્રયોગો, ગમે તેટલા શાસ્ત્રોના રહસ્યોના ઉકેલ જેણે આપ્યા છે, અને એવો પુરુષ પોતે એમ માને કે હવે કોઈ સમર્થ બીજો જગતમાં નથી, એ એમ કહે કે અમારાથી કંઈ થઈ શકનાર નથી. જ્ઞાની પોતાની જાતને નિમિત્ત તરીકે માનતા હોય છે, કર્તા તરીકે નહીં. અને આ વાતની ચૂક ન થાય એટલે કૃપાળુ દેવે આ વાતને મૂકી છે.
સર્વ જીવ છે સિદ્ધ સામ जे समझे ते थाय सदगुरु आज्ञा जिन दशा निमित्त कारण मान।
जगत नो प्रत्येक जीव परिपूर्ण छे, सिद्ध सम छे, परिपूर्ण छे। जीवना अनंत गुणों, आत्मानी अनंत शक्तियों एनाथी आ जीव कोई रीते ऊणो नथी, अधूरो नथी, अपूर्ण नथी, आवरित छे। शक्तिनो अभाव नथी, सत्तामां पड़ेली छे, परंतु आवरण छे, आच्छादित छे। आविर्भाव नथी, ए आविर्भाव करवानो छे। ए आविर्भाव थशे त्यारे पोतानी ज शक्तिनो थशे, कोई बहारथी नथी आववानी। पूर्ण ज्ञाननो आविर्भाव थशे त्यारे पण ई पोतानी पूर्ण ज्ञाननी गुण छे, एनी ज मात्रा पूर्ण रूपनी अंदर खिलवानी छे। कोई बहारथी नथी आववानो, परंतु सद्गुरु आज्ञा जिन दशा निमित्त कारण। पूर्णने जोईने पूर्णता प्रगटे छे, पूर्णના અવલંબનથી પૂર્ણતા પ્રગટે છે, એ પૂર્ણતા સ્વયં ક્યારે પ્રગટતી નથી। આ પરમાર્થ માર્ગનો નિયમ। એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, પણ એક પૂર્ણ દ્રવ્ય વિના બીજું દ્રવ્ય પૂર્ણ બની શકતું નથી। પછી બીજો ભાગ તો વાંચો, સાંભળો, કે એક જ ભાગ ઠોકા ઠોક મંડવો છે કરવા। જો થઈ શકતું હોય તો આ જીવ અનાદિકાળથી સુકામ રખડે, અનંતકાળની રખડપટ્ટીમાં સુકામ રહે, અને જ્યારે એ મુક્ત થાય છે ત્યારે જરૂર કોઈ ને કોઈ પ્રકારનું એને અવલંબન નિમિત્ત કારણમાં આવો પૂર્ણ પુરુષ, આવો શુદ્ધ પુરુષ, આવો શુદ્ધ દ્રવ્ય જ હોય છે। આ શુદ્ધ દ્રવ્યના અવલંબન વિના પોતાનું દ્રવ્ય શુદ્ધતા પામી શકતું નથી। કેવા કેવા જગતના ન્યાયને સમજવા જોઈએ। વિતરાગ દર્શનના ન્યાય જો નહીં સમજાય ને તો એકાંતની અંદર ક્યાંક આપણે ભ્રાંતિમાં પડી જઈશું। એટલે અહીંયા ઈશ્વરની ઈચ્છા મૂકી અને કૃપાળુદેવ કહે છે કે અમારાથી કંઈ પણ થઈ શકનાર નથી। સૌભાગભાઈને કહે છે, એવી તમે ઉતાવળ કરો, એવી ઉત્સુકતા તમે રાખો કે આ અમે બધા બહાર આવીને આમ જગતનું કલ્યાણ થઈ જાય, તો આ થવાનું પણ યોગાનો યોગ। આ જોગાનો જોગ શબ્દ મૂક્યો છે કૃપાળુ દેવે, જોગાનો જોગ શબ્દ મૂક્યો છે વ્યાખ્યાન સાર પહેલામાં, અને એની અંદર અનેક જગ્યાએ મૂક્યો છે કે જોગાનો જોગ જીવની એવી યોગ્યતા થાય અને સામે એવા પુરુષનો જોગ થાય, એને કહે છે તથારૂપ જોગ। અને આવો તથારૂપ જોગ જો એક ક્ષણ પણ જો જીવ પામે તો જીવ મોક્ષ માર્ગને પામે। તો તથાનુરૂપ જોગમાં જોગાનું જોગ યોગ છે, જીવની પોતાની યોગ્યતા અને પાત્રતા અને સામે એવા જીવનો સુયોગ આ થાય।
દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો માર્ગ પામે નહીં મટે ને અંતર રોગ।
પોતાની દશા અને સામે જોગ, આ જોગાનો જોગ, દશા યોગ્યતા, એવી જ્યાં સુધી પોતાની યોગ્યતા ન થાય અને જોગ ન થાય, આ બેનો એવો નિમિત નૈમિતિક ન્યાય કીધો છે વિતરાગ દર્શનમાં। અને આ ન્યાય બંને સ્થિતિની પરિપક્વતા થાય એટલે થતો જ હોય છે, એને માટે થઈને કોઈ બીજો ઉપક્રમ નથી, એને માટે બીજો કોઈ ઉપક્રમ નથી। તો જીવે શું કરવું? સત્પુરુષની યોગ્યતા વધારવાનો પ્રયત્ન કરવાનો કે પોતાની? આને શું કરવું ખબર નથી। આ બંને જોગાનો જોગ, નિમિત્ત નૈમિતિક યોગ આ બનવો જોઈએ, તો મારે શું કરવાનું? મારે કોઈ પૂર્ણ પુરુષને શોધવા જવાનો કે મારી પૂર્ણતા પ્રગટાવવા માટેની યોગ્યતા કરવાની? મારે શું કરવાનું? તો જો બીજી દ્રષ્ટિ ત્યાં પર ઉપર રાખી તોય ખોટો. હે કેદી તીર્થંકર આવે ને અમારો ઉધાર થઈ જાય, પણ અનંત વાર તો તીર્થંકર પાસે જે એવો બેવકૂફ એની માંડમાં. હવે એમ કે એવી સ્થિતિની યોગ્યતા, એવી પૂર્ણતા, એવી પાત્રતા, એવી ક્ષમતા કે જરાક કોઈ સત્પુરુષનો યોગ સેજ મેળો હશે તો આપણા બધા જ આવરણ દૂર થઈ જાય. કરવાનું શું? યોગ્યતા.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં.
અહીંયા તો સીધી વાત કરી છે. તો ફર્સ્ટ પ્રાયોરિટી શેની? પસંદગી કોની? મુખ્યતા કોની? પાત્રતા. જીવની પાત્રતા હોય એટલે આપનાર તો પુરુષ આવીને મળશે. વિતરાગના ન્યાયને સમજીએ. અહીંયા કહે છે કે ઈશ્વરની ઈચ્છા નથી ત્યાં સુધી અમારાથી કંઈ પણ થઈ શકનાર નથી. આ નમ્રતા સમજાય છે, જ્ઞાની પુરુષની આ નમ્રતા. કે સ્વાભાવિક યોગ ન બને ત્યાં સુધી એનો પ્રયત્ન ન હોય કોઈને પમાડવાનો, અને જેનો હોય એ અધુરિયાનો હોય, પાત્રનો ન હોય. યોગાનુયોગ બનતો હોય ભય ના કરશે. પરમાર્થના યોગની અંદર એવા જીવની દશાનો અને આની યોગ્યતાનો બંનેનો મેળ થતો હશે, એ આપોઆપ થતો આવે. આવી એક વિશ્વની વ્યવસ્થા છે, આવો એક પરમાર્થ માર્ગનો એક જબરજસ્ત યોગ છે. એટલે જ ગમે તે પ્રકારે એનું યોગાયનું યોગ એ મળતો હોય છે. આ યોગાનું યોગ એને નિયતિ કહે છે જૈન દર્શનમાં. જે પાંચ પ્રકારના સમવાય કીધા છે એમાં કેટલાક સમવાય આપણી પાસે છે ને કેટલાક સમવાય આપણે સમજી શકીએ એવી સ્થિતિ નથી. એમાંનું એક આ નિયતિ છે. આ નિયતિ છે. તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. આ વિતરાગી પુરુષનું ઓળખાણ કે તમારો ભગવાન કેટલો તાકાતવાન, તો કે મેરુને ડગાવી દે. કંઈકના ચૂરા ચકના ચૂર કરી નાખે, દુશ્મનોનો સંહાર કરી નાખે. ઘણીવાર પરમાત્માની શક્તિના ગુણગાન ગાવામાં લેખકોએ અનેક પ્રકારના એના વૈકા છે. આખી ધરતીને ઊંધે પડ દઈ દે આવી તો એની તાકાત. અહીંયા આ પુરુષ આવી પૂર્ણતાનો પોતામાં અનુભવ કર્યા પછી પોતાનો પરિચય આપતા આવા પરમ જિજ્ઞાસુ ઉત્સુકતામય સ્વભાગને કહે છે કે હે સ્વભાગ, તારા મનમાં એમ હશે કે અમે આખા જગતનું કલ્યાણ કરી નાખીએ, તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. આ સત્તા, આ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, એ સત્તાની અપેક્ષા એ કહે છે કે મારી પૂર્ણતાની સત્તા મારામાં, પ્રત્યેક દ્રવ્યતાની સત્તા પૂર્ણતાની પોતામાં. એટલે તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. અધિક શું કેવું, અધિક શું કેવું. આ ઈશ્વર ઈચ્છા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમારાથી કંઈ થઈ શકશે નહીં. આ વિચારે ઉદય પ્રયોગ સમજાય. આ જ્ઞાનીનું લક્ષણ અહીંયા એની પોતાની પરમાર્થ દશા કેટલી ઊંચી છે કૃપાળુદેવની. કોઈ સમજણનો અભાવ છે, કોઈ પણ પ્રકારનો સંશયાત્મક સ્થિતિ છે એમની. 24મું વર્ષ છે અને 1947 ચૈત્ર મહિનાનો પત્ર છે. એમને તો એ સંકિત શુદ્ધ પ્રકાશી ગયું છે. પરમાર્થ માર્ગના રહસ્યો માટે થઈને કોઈ શંકા નથી.